તારીખ 26/6/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 36.
માથે આવ્યું હોય ને કરવું પડતું હોય તેવા વિચારવાની વક્તૃત્વમાં મુખ્યપણે કયો વિષય કેવી રીતે એવા વિચારવાની જે મુખ્યજી સત્પુરુષના ગુણગાન અને સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના વધવાના હેતુ સમસ્ત પ્રકારની ધર્મ પ્રવૃત્તિ છે એ ધર્મ પ્રવૃત્તિનો પરિણામ એનું ફળ શું આવે, પરિસ્થિતિ શું આવે, કાં તો જે ધર્મ પામે લક્ષણોનો અભાવ કરીને વિદ્યાત્મનો નાશ કરીને સમ્યક્ત્વ અને સમ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે. જો યથાર્થ પ્રતિક્રિયા આગળ વધે તો મોક્ષની ભૂમિકામાંથી આગળ વધીને જ્ઞાન દિશાને પ્રાપ્ત કરે, અને નહીં તો મોક્ષની ભૂમિકામાં દર્શન મોડવાની સંભાવના ઘણી છે. કેમ કે જે કાંઈ ધર્મ પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિમાં પર્યાય બુદ્ધિના સદભાવને લીધે પર્યાય બુદ્ધિ વિશેષ દ્રઢ થવાનો પ્રકાર ઉત્પન્ન થઈ આવે. એ પર્યાય બુદ્ધિને દ્રઢ થવું એમ તો મુખ્યાત્મને વધવું એમ તો દર્શન મોહનું વધવું એમ તો વધુ એક અર્થ છે. એટલે તત્વજ્ઞાનનું વકૃત્વ કરતા પણ જો દર્શનો ન વધે એની સાવધાની રાખતી હોય તો એને શું કરવું જોઈએ? એને સત્પુરુષના ગુણગ્રામ કરવા, સત્પુરુષનો ભક્તેલા જે ગુરુ એનું બહુમાન કરવું, એ પોતાને અને સાંભળનારને દર્શન મોહને લેવાનું કારણ ગુણ પ્રત્યે અનુરાગ થાય. સત્કૃત પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના વધે એવા હેતુથી ઉપદેશ કરે. બીજા જીવોને સાંભળનાર સત્પુરુષ પ્રત્યે વિશેષ બહુમાન થાય એવા હેતુથી એનું કથન આવે. કથનનો જે દોર છે, કથનનો મુખ્ય હેતુ છે અથવા કથનનો મુખ્ય ધ્વનિ છે એ આ પ્રકારનો છે કે જેથી કરીને સાંભળનાર જીવોને સત્પુરુષોના વચનને ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય. આત્મવૃત્તિ થાય એટલે તીવ્ર વૃત્તિ થાય, આત્મહિત અર્થે એને સત્પુરુષના વચનોને અવગાહન કરવાનો વિશેષ વિશેષ ભાવ થાય, ભાવના થાય અને તેથી તે સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમની ભાવના અને આકાંક્ષા થાય. આ પદ્ધતિથી એને વિશેષપણે વક્તવ્ય આપીએ. પછી એને દર્શનનો હળવો રહે તો શાસ્ત્રનો વિષય પ્રતિપાદન કરવામાં બીજા સૈદ્ધાંતિક દોષની ઉત્પત્તિ થવાની શક્યતા ઓછી થાય. નહીંતર ક્યાંય ને ક્યાંય સિદ્ધાંત પૂતે એવો ઉપદેશ પૂતે આપે તો એની પોતાની પણ એવી ખબર ન હોય કે ક્યાં સિદ્ધાંત પૂતે છે. સિદ્ધાંતિક વિષયમાં પણ ઘણો ઉપયોગ રાખીને ઘણી સાવધાનીથી વ્યક્તિત્વ આપવું પડે. એટલે આત્મજ્ઞાન થયા પહેલા તો એ બહુ બોજાનો વિષય થઈ જાય છે, ભૂલ થાય તો નુકસાન મોટું છે. ભૂલ સામાન્ય દેખાય તો પણ એનું નુકસાન કેટલું મોટું છે એનો ખ્યાલ આવી શકે નહીં. એટલે પોતાના પ્રવચન અને વાંચનનો આગ્રહ રાખનારનો તો અહીંયા કોઈ વિચાર જ થયો નથી. મારું વાંચન થતું નથી, મારું વાંચન થયું એવું વિચાર કરનાર, એવા અભિપ્રાય, એવો આગ્રહ, એ પ્રકારના ભાવવાળાને તો અહીંયા વાંચનકાર તરીકે અયોગ્ય ગણવામાં આવે છે. એનો તો વિચાર કરવો પણ પણ જેને કરવું પડે એને કેટલી સાવધાની રાખે તો એ બચી શકે અને નહીતર ન બચી શકે એની મુખ્ય સૂચના, મુખ્ય ગાઈડલાઈન જેને કહીએ તો આ છે કે સત્પુરુષ પ્રત્યે સાંભળનારને પોતાને એના વચનો અને એના સમાગમની વિશેષ ભાવના થાય એવા હેતુથી એના સર્વકથનનો ધ્વનિ એવો હોય એ પ્રકારનું વક્તૃત્વ આપતું હોય છે. ત્યારે પણ એને યોગ ન બને તો પણ, યોગ ન હોય ત્યારે વિશેષ એ યોગની ભાવના થાય. પાણી હોય ત્યારે તો ઉષા લાગે, તૃપ્તિ થાય, પણ પાણી ન હોય ને તૃષા લાગે તો શું કરવું? એમાં બીજો કોઈ ઉપાય નથી, એમાં પાણી જોઈએ તો એને પાણીની તીવ્ર ઈચ્છા રહ્યા તો જેથી કરીને એને કાળાંતરે સત્સમાગમનો યોગ બને. ભાવના સાથે તો કુદરત બંધાયેલી છે, ભાવના સાથે તો કુદરત બંધાયેલી છે એટલે ન હોય તો એ ભાવ બહુ કમનસીબી વાળો સમય છે કે જ્યાં સત્પુરુષ વિદ્યમાન નથી એવા ક્ષેત્રની અંદર રહેવું થાય, વસવું થાય. પણ ક્યાંય કોઈ ક્ષેત્રે ન હોય એવું લગભગ નથી બનતું. નજદીકના ક્ષેત્રમાં ન હોય તો દૂરના ક્ષેત્રમાં હોય છે, પણ પોતાની યોગ્યતા, પાત્રતા અને પોતાની નજર ન હોય તો હોવા છતાં નજીક હોય તો પણ ન ખ્યાલ આવે અને દૂર હોય તો પણ નજર હોય તો ખ્યાલ આવે. મારે કિસ્સો આપણે જોયો તો નથી, ગોરી ગલીથી યુવાના બનાવ્યા હતા, વૈષ્ણવમાંથી આવ્યા, ગુરુદેવની સાઈન લાઈન નથી, તારવણી કાઢી શકાય ને? કેટલી તારવણી કરી કોઈના કહેવાથી સ્વતંત્ર રીતે વિચારી છે. એટલે યોગ્યતા હોય અને પાત્રતા હોય તો ખ્યાલ આવે છે ક્યાં છે કોણ છે એનો ખ્યાલ આવે છે. લગભગ તો હોય છે, એટલી વાત ચોક્કસ છે કે આ કાળે ક્વચિત જ હોય, કોઈક જ હોય એવું જરૂર બને, પણ લગભગ હોય છે. કોઈ કાળ એવો પણ હોય કેટલાક વર્ષો સુધી ન પણ કોઈ પ્રસિદ્ધપણે હોય, ગુપ્તપણે હોય તો એનો ખ્યાલ ન આવે. તો પણ જ્યાં પ્રત્યક્ષનો કોઈ બીજો વિકલ્પ નથી, પ્રત્યક્ષ સમાગમનો જ્યાં કોઈ બીજો વિકલ્પ જ નથી, એની પૂર્તિ કોઈ બીજી રીતે થઈ શકે એવું નથી, એવી જ્યાં પરિસ્થિતિ છે ત્યાં તો કાં તો એ પ્રત્યક્ષ હોય તો લાભ લે અને પ્રત્યક્ષ ન હોય તો એની ભાવના રાખે, એ સિવાય બીજો કોઈ એનો વિકલ્પ છે એમ. ભાવના હોય તો કદાચ ભાવનાનું ફળ આવે, અને ભાવના હોય ને ભાવનાનું ફળ બહારમાં ન આવે તો અંદરમાં તો આવે જ આવે. આ પરિસ્થિતિ છે, એ બધો સ્વભાવ છે, વસ્તુનો સ્વભાવ છે. આ વિષયમાં શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે ઉદયના યોગે એમણે એ શબ્દ કીધા છે, ઉદયના યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ. એવી ભક્તિ લીધી પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા જે સત્પુરુષ છે એમની ભક્તિ લોકોનો ઉદ્દેશ. કેમ કે સત્પુરુષ છે પરમાર્થ માર્ગને અનુસરવાના કારણભૂત છે, એની પાસે પારમાર્થિક વસ્તુ તત્વ છે એ ત્યાંથી મળે એવું છે. સજીવન મૂર્તિ છે, સજીવન મૂર્તિથી જે મળે છે એ સજીવન મૂર્તિના અભાવમાં કોઈ પુસ્તકથી મેળવી લઈએ કાંઈ નહીં. આપણને શાસ્ત્ર તો જ્ઞાનીઓના છે ને, એ કોઈ કરે છે. આચાર્યોના શાસ્ત્રો છે ને, એ કોઈ કરે છે. કેમ કે ક્યાં પોતે ભૂલ કરે છે એની ખબર હોતી નથી. પ્રત્યક્ષ હોય તો એને સૂચના આપે કે આમ નહીં પણ આમ, તે પણ એ કાળજી રાખે તો આ શું કહેવા માગે છે. કૃત્રિમતાથી તો કંઈ કહેતા નથી, જે કહે સહજ કહે, એમાંથી પોતાને શું લાગુ પડે છે, પોતાને શું ગ્રહણ કરવા જેવું છે, કાંઈ પોતે ભૂલે છે એવી કોઈ વાત આવે છે કે નથી આવતી. પોતાના પ્રયોજન માટે તો પોતાની જાગૃતિ હોય તો સમજે, નહીતર પ્રત્યક્ષમાં એમાં સમજે. રોજ કહે છે એવું કહે છે, ઘણા વખતથી કહે છે એવું ફરી ફરીને કહે છે, એને લાગ્યા કરે. પણ ક્યાં કઈ મુદ્દાની વાત આવી ને પોતાને કામ નહીં આવી એ વાત તો એની જાગૃતિ હોય, યોગ હોય, સાવધાની હોય તો જ એને ખ્યાલ આવે. નહીતર એમને ઓઘ સંજ્ઞાએ સમાગમ થાય તો પણ દર્શન નો ઘટે નહીં કે તૂટે નહીં. પણ અહીંયા તો વક્તાએ શું કરવું, કે વક્તાએ તો પરમાર્થના માર્ગને અનુસરવાની હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ લોકોને ઉદ્દેશથી સત્પુરુષના ગુણગ્રામ કરવા, પોતાના હિતને ખાતર અને સાંભળનારને પણ જો પોતે રસથી ગુણગ્રામ કરે તો સાંભળનારને રૂચિવાન જીવને તેનો રસ એ નિમિત્તે ઉપજે છે. પોતાનો રસ પોતાના ઉપાદાનથી ઉપજે છે, અને સાંભળનારને જો યોગ્યતા હોય તો એ વચનો એને રસ ઉપજવાનું કારણ થાય છે. સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના, વિશેષ બહુમાન થાય, અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના, ક્યાંય ભૂલે ચૂકે જાણે અજાણે જાગ્રત કે સ્વપ્નમાં પણ વિરોધ ન થાય, વિરોધ ભાવના ન થાય, એવી અવિરોધ ભાવના લોકોનો ઉદ્દેશ છે. 670 નંબરના પત્રાંકમાં એ વાત અમને બહુ મહત્વની સૂચના આપી છે, ખાસ કરીને લગતા માટે અપેક્ષિત વાત છે. બીજી જ વાત લગતા માટે એક અપેક્ષિત છે, વ્યાખ્યાન સારું છે. યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના તે પરમાર્થ યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. અનંત સંસાર વધારવાનું મૂળ કારણ તો દર્શનનો તીવ્ર થાય છે એ છે. બીજી ભાષામાં એ વાત છે, અનંત સંસારને વધારે છે અર્થાત એ દર્શનને તીવ્ર કરે છે. પછી બીજી કોઈ પણ જ્ઞાનની ક્રિયા, આચરણની ક્રિયા, બીજી ભલે ગમે તેવી ઉચ્ચ કોટીની દેખાતી હોય, સારા દેખાવવાળી હોય, તો પણ અંદરમાં જેનો દર્શનનો વૃદ્ધિગત થતો હોય, તીવ્ર થતો હોય, તેને તો તે કાર્ય અનંત સંસાર વધવાનું દેખાય છે. જે કાર્ય અનંત સંસાર તૂટવાનું નિમિત્ત છે એ જ નિમિત્ત એને અનંત સંસાર વધવાનું થાય, તો પછી તો કોઈ બચવાની જગ્યા જગતમાં રહેતી નથી. એટલે યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અને તે પરમાર્થ યથાર્થ છે કે કેમ, એમ વ્યવહારે યથાર્થ છે એમ નહીં, પરમાર્થ સ્વરૂપ યથાર્થપણે સમજવું અને એ પરમાર્થે એને યથાર્થતા છે કે કેમ એવી નિશંકતા જ્યાં સુધી પરિપક્વ વિચારધારાથી ન આવે અને તથારૂપ અંતરંગ યોગ્યતા તૈયાર ન થાય ત્યાં સુધી વક્તા થવા જતા, વક્તાને સ્થાને બેસતા અનંત સંસાર વધારવાનું એ કારણ થાય છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે, ત્યાં સુધી વક્તાપણે ન બેસવું, વક્તા પણ એ નકારી થાય એ ઈચ્છનીય છે, પસંદ કરવાની છે. શ્રીમદજીના ઉક્ત વચનો અને આત્માર્થ જીવોમાં આવા પ્રકાર દેખાય છે. ગયા વર્ષે વાંચનકારોને એક મીટિંગ ભરી હતી, કેટલાય એ વાતની સામેથી વિનંતી કરી કે અમારે વાંચવા જોઈએ નથી, આ મીટિંગમાં અમે આવ્યા છતાં અને વાંચનકારના લિસ્ટમાં અમારું નામ હોવા છતાં અમારે વાંચન કરવા જવું, હાથ જોડીને ના પાડવા, તમને એવો આગ્રહ કરશો નહીં કે અમારે વાંચન કરવા જોઈએ, એ સારું છે. આત્માર્થને લાગે વળગે છે ત્યાં સુધી સારું. સંસ્થાની જરૂરિયાત હોય એટલે સંસ્થાના કાર્ય કરતા તો એમ કે ના ના તમે ન આવડે તો પણ થોડું પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે, કરો તમે થોડું વાંચો ચાલુ રાખો, આ એક પરંપરા ચલાવવાની છે. પોતાને નુકસાન થાય, પરંપરા ચલાવવા જતા પોતાને નુકસાન થાય, કોઈ આત્માર્થીને પોસાતું નથી. પરંપરા ચાલવી હોય તો ચાલે, ન ચાલવી હોય તો કાંઈ નહીં, પણ મારે મારું નુકસાન કરીને પરંપરા ચલાવવા જવું, એમાં પરંપરા ચાલવાની નથી ને મારું ચાલવાનું નથી, બે બગડવાના છે. આ વિશે ત્યાં કાર્યકર્તાઓમાં ચર્ચા છે, વાંચનકારની સંખ્યા વધારવી એના કરતાં વાંચનકારની ગુણવત્તા ઉપર વધારે વજન સંસ્થાના કાર્યકરોનું હોવાનું ઘટે છે. શ્રીમદજીના ઉક્ત વચનો મહત્વપૂર્ણ શિક્ષા આપનારા છે. જ્યાં સુધી સ્વરૂપને સમજવાની પરિપક્વ સ્થિતિ અને શક્તિ થાય નહીં, વૈચારિક સ્થિતિ એની પ્રવૃત્તા ઉત્પન્ન થાય અને વાંચન કરવાની શક્તિ સમજાવવાની શક્તિ ન હોય ત્યાં સુધી વક્તાપદનું જોખમ અનંત સંસારની વૃદ્ધિ છે. આવડું મોટું જોખમ છે, થોડું જોખમ નથી, બહુ મોટું જોખમ છે. પણ એમ વિચારે આપણે તો વાંચન કરવા બેસતા નથી કે આ વાતમાં સાથે આપણે બહુ સંબંધ નથી, પણ માત્ર વક્તાપદ સિવાય પણ જ્યાં પણ પોતાને કહેવાની પરિસ્થિતિ હોય ત્યાં આ વિષયનું જોખમ તો એને સમજે. દાખલા તરીકે વક્તા નથી પણ ચર્ચાનો પ્રસંગ છે, મુમુક્ષુ વચ્ચે ચર્ચાનો પ્રસંગ અથવા મુમુક્ષુને અમુમુક્ષુ વચ્ચે ચર્ચાનો પ્રસંગ. કોઈ બીજા હોય, એની મતિ હોય, કોઈ બીજા સમાજની વ્યક્તિ હોય, સંબંધી હોય, સગા હોય, મિત્રો હોય, ગમે તે હોય, તો પણ આ વિષયની ગંભીરતા સમજીને પોતે વક્તવ્ય આપવું હોય તો આપવા જોઈએ છે, નહીતર એની અંદર પોતાને દર્શનમૂળનો દોષ ક્યાં થશે એ નહીં સમજાય. એને એમ લાગશે કે સામાન્ય આ ખબર નથી ને હું એને સમજાવું, કેમ કે એ તો બજારનો માણસ છે, એ તો કુટુંબ પરિવારનો માણસ છે, એને સમજણ પડતી નથી, હું એને સમજાવું. એ સમજાવવા માટેની એની પરિપક્વ ભૂમિકા છે કે નહીં એ પહેલાં પોતે વિચારવું જોઈએ, અને એ સમજાવી શકવાની એની શક્તિ છે કે નહીં એનો પણ એને વિચાર કરવો પડે. હજી સમજવાની પૂરી શક્તિ ન હોય એ પોતે જ્યારે સમજાવવાના સ્થાને બેસે ત્યારે આ વક્તા પર જેવું જોખમ એને માટે એટલું એમ કે વાંચનકાર ને જ લાગુ પડે છે, એટલી સીમામાં આ વાત નથી. અને એની વધારે લાંબી ચર્ચા કરી નથી, પેટા ભીડની ચર્ચા કરી નથી, એવું તો વિચારે નથી, પણ એ વિશેષ વિચારમાં એ પણ સમજવા જેવું છે કે પરમાર્થની વાત બીજાને સમજાવવા કે ઉપદેશવામાં પોતાના જોખમનો પહેલા વિચાર કરવા જોઈએ છે, નહીંતર એને પોતાને તો નુકસાન થાય અને બીજાને પણ નુકસાનમાં જ નિમિત્ત થાય, એનાથી બીજાને લાભ થાય એવું કદી બની શકે નહીં. આ વાત સાંભળીને ઘણા બોલકા થઈ જાય છે અને જ્યાં ત્યાં પછી આ વાત બોલવા લાગે છે, એક દ્રવ બીજા દ્રવ્ય કાંઈ કરી શકે નહીં, શું તમે દયા પાડવાની વાત કરો છો? સ્થાનક વાસી સામાન્ય રીતે જૈન સંપ્રદાયમાં તો દયાની વિશેષતા છે, એક દ્રવ બીજા દ્રવ્ય કરી શકતા નથી, ત્યાંથી શું કહેવું પડે? અને એ કહેવા માટેની તારી સમજણ શક્તિ કેટલી, વિચાર શક્તિ કેટલી, કથનની કહેવાની રજૂઆત કરવાની શક્તિ કેટલી, આ બધો વિચાર કર્યા વિના એમને બોલવા લાગી જાય એ જીવ પોતાને પણ નુકસાન કરે છે અને એ જીવ બીજાને પણ નુકસાન કરે. એટલે એ જોખમનો ખ્યાલ કરીને મૌન રહેવાની શિખામણ દ્વારા શ્રીમદજીએ આત્માર્થનું લક્ષ્ય પૂછ્યું છે. મૌન રહેવું યોગ્ય છે. પહેલાં તો માણસ પોતાની મૂડી બરાબર થાય પછી વાપરવાનો વિચાર કરે, કમાયા પહેલાં જ વાપરી નાખે તો દુકાન માંડી છે, કમાણી તો હવે થવાનું છે ને, વાપરવાનું શરૂ કરી દીધું હોય તો કમાશું તો ખરા જ નહીં હોય, એમ કરીને કોઈ વાપરવા માંડે તો દૂર કરવા સિવાય બીજું કાંઈ નથી થાય એ પરિસ્થિતિ. અહીંયા આ પહેલું પ્રકરણ મોક્ષાર્થની ભૂમિકા, મોક્ષાર્થનું સ્વરૂપ કેવું છે, અસ્થિના સ્થિતિમાં પૂરું થાય છે એવી મોક્ષાર્થીની ભૂમિકામાં પ્રત્યક્ષ સત્પુરુષનો નિયોગ થાય કે સમાગમ થાય સંયોગ થાય તો મોક્ષાર્થીને આત્મનિહિત થવામાં એ બહુ મહત્વનો પ્રસંગ છે અને એનું મહત્વ કેટલું છે એ આ પ્રકરણમાં વિચાર છે. સન્માર્ગનો ના અનુભવી સત્પુરુષની વિદ્યમાનતામાં તેમનું સાનિધ્યશીલતા ઉક્ત દોષોમાંથી છૂટવાનું સંભળે છે. શું પછી મોક્ષાર્થીની ભૂમિકામાં નહીં થવા યોગ્ય નહીં હોવા યોગ્ય એવા જે દોષનું પ્રકરણ 17મા પાના લગભગ આપણે ચાલ્યું છે આ પ્રકરણ આવા આવા દોષ નહીં હોવા જોઈએ નહીં થવા જોઈએ 17મા પાના બીજો પારિગ્રાહ છે. ઉપરોક્ત અનેક પ્રકારે મોક્ષ જીવની યથાર્થ યોગ્યતા હોય તો તે યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. આવી યોગ્યતાના અભાવમાં સ્વરૂપ પ્રાપ્તિના બાધક કારણો મોક્ષની ભૂમિકામાં સ્વરૂપ પ્રાપ્તિના બાધક કારણો માંથી છૂટું હોય એવા દોષમાંથી છૂટું હોય તો સન્માર્ગના અનુભવી છે જેણે સન્માર્ગમાં પ્રવેશ કર્યો છે જેણે સન્માર્ગની પ્રાપ્તિ છે અને પ્રત્યક્ષ જેણે અનુભવ વર્તે છે એવા સત્પુરુષની વિદ્યમાનતામાં એમનું સાનિધ્યશીલતા એમના સત્સમાગમમાં રહેતા આ જે મોક્ષની ભૂમિકામાં રહેલા દોષો છે એ દોષોથી છૂટવાની સંભાવના છે. કોઈને ન છૂટે તો એ કમનસીબી છે નહીં તો છૂટવાની સંભાવના છે. એમ જાણીને પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ માર્ગ પ્રાપ્તિનું પ્રબળ કારણ છે તેમ તેના ઉપર ભાર દીધો છે. સત્પુરુષોએ પણ આ ભાર દીધો છે. તત્શાસ્ત્રોએ પણ આ શાસ્ત્રાજ્ઞા ગણીને ભાર દીધેલો છે. સમાગમ કર્તવ્ય છે એ પણ શાસ્ત્રાજ્ઞા છે. શાસ્ત્રમાં સમાગમનો ઠામ ઠામ મહિમા ગાવામાં આવ્યો છે. એની પાછળ એ કારણ છે કે માર્ગ પ્રાપ્તિનું એક પ્રબળ નિમિત્ત છે. પછી જેનો દર્શન મોહ એકદમ તીવ્ર થતો જાય એને માર્ગ પ્રાપ્તિ ન થાય એ બીજો વિષય છે. નહીતર દર્શન મોહ છૂટવાનું એ પ્રબળ નિમિત્ત છે એમ જાણીને એ વિષય ઉપર વજન દેવામાં આવ્યું છે. ઘણું વજન દીધું છે અને શ્રીમદજીના તો પત્રે પત્રે ઘણા અનેક પત્રોમાં આવા મુખ્યપણે છે. ચૈતન્યને સ્પર્શીને નીકળતી સત્પુરુષની વાણી પાત્રતાવાળા જીવના હૃદયમાં ઉતરી જાય છે અર્થાત તેના અંતરંગને સ્પર્શે છે. જે વાણી ચૈતન્યને સ્પર્શીને નીકળે છે આત્માના વેદન સહિત જે વાણી વર્તે છે પ્રવર્તે છે તે વાણી અવશ્ય એમાં એવો ચૈતન્ય રસ છે એમાં એવો અનુભવ રસ છે કે જેને લઈને પાત્રતાવાળા જીવને તો એ સંસરી જાણે ઉતરે છે. સંસરી મળે આર પાર જેને કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં સંસ્કૃતિ છે આર પાર ઉતરી જાય. કોઈ બાણ મારે ગોળી મારે તો બીજી બાજુ ઉતરી જાય એમ પ્રતિબંધ નડતો નથી. વાસણ હોય માટી પાણીના છાંટા પડે તો શોષી લે છે, પાણી શોષી લે છે. એમ સતને પ્રગટ કહેવા જતા સત તો અવક્તવ્ય છે, બહુ સંકેત માત્રથી ગમે તેટલું કહેવાય છે. સ્વભાવ સાંભળતા કાળ જે સંસર્વટ ઘા પડી જાય, સ્વભાવ લેનારને સ્વભાવનો એટલો મહિમા છે. રાગનો સ્વભાવ સંબંધીના વિકલ્પનો ભેદ સુધા એમાં નથી, એ તો વિકલ્પ પોતે અંતરાય છે, એમાં ભેદ પાડે છે, દિવાલ છે. વિકલ્પ મળતા અભેદ અનુભવ છે. એ સ્વરૂપના મહિમાની પરાકાષ્ઠા જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે અભેદ અનુભવ થાય છે. એ સ્વભાવના મહિમાના ફળ સ્વરૂપ છે અનુભવ છે. એવા રસથી જેણે સ્વાનુભવ કર્યો છે એની વાણીમાં પણ એ રસ, વાણી પણ એ રસથી ગુંજાયેલી છે. સુભાનીજીના પત્રમાં કેમ કહેવાય છે, હમણાં જ આત્મધર્મ આવ્યું અને અનુભવ રસથી ભીગી હોઈ ગુરુદેવ થી વાણી પડાય એમ કરીને પછી કોઈ ગુરુદેવ આમ કહે છે આમ કહે છે એમ કરીને એ અનુભવ રસથી ભીંગાયેલા પછી છે. એવી વાણી પાત્રતાવાળા જીવના હૃદયમાં ઉતરી જાય છે, અર્થાત તેના અંતરંગને સ્પર્શે છે. ઉપર ઉપરથી સાંભળે છે, વાંચે છે, એના અંતરંગને સ્પર્શે છે અને તે જીવ સમ્યક્ત્વની નજીક થઈ જાય છે. એટલે એનો દર્શનનો રસ ગળી જાય છે. એવા ચૈતન્યની સ્પર્શીને નીકળતા વચનોમાં ચૈતન્ય રસને અંતરંગથી હૃદયથી સત્કારતા સત્કારનારને પણ દર્શનનો છે એ ગળવા માંડે છે. આ સદે સીધો એનો કોન્ટેક્ટ છે નિમિત્તને ઉપાદાન. તે જીવ સમ્યક્ત્વની નજીક થઈ જાય છે એમ કહો કે એનો દર્શન હો ગળી જાય છે, કેમ કે અભાવ થાય એ પહેલાં ગળી જાય છે. આ નિયમબદ્ધ વાત છે. તેથી વિચારવાન જીવ સત્પુરુષના સાનિધ્યમાં રહ્યા છે. એ વિચારવાન જીવો છે એણે બધું ગૌણ કરીને, તમામ પ્રવૃત્તિ ગૌણ કરીને, જગત આખાને ગૌણ કરીને એ સત્પુરુષના સાનિધ્યમાં રહેવાનું વિચારવાનું એ પસંદ કર્યું છે. અને તેમના પ્રત્યે અતુલ ભક્તિ અને આજ્ઞાશીલપણ પરમ આદરપૂર્વક સંમત કર્યું છે. અને સંમત કર્યું છે એટલું નહીં, એમ જ એ વર્ત્યા છે, સંમત કરીને જ એમણે પોતાની વર્તના રાખી છે. માત્ર એ સત્પુરુષના સાનિધ્યમાં રહ્યા, ક્ષેત્રથી નજીક રહ્યા, રોજ સાંભળીને તેની તે વાત રોજ સાંભળીને પછી એની ગમતા થઈ, ઉપેક્ષા થઈ, એ જિજ્ઞાસા બંધ થઈ ગઈ કે આ તો સાંભળીએ છીએ તેની તે વાત છે, એ પ્રકાર નહીં. એમના પ્રત્યે અતુલ ભક્તિ, એ ભક્તિની તુલના કોઈથી થઈ શકે નહીં એવી અતુલ ભક્તિ, અનંત તીર્થંકરોથી અધિક સર્વોત્કૃષ્ટ ભક્તિ જેને કહેવામાં આવે છે. એ ભક્તિને બીજા કોઈ રીતે તોડી શકાય નહીં તેને અતુલ ભક્ત કહેવામાં આવે છે. બીજી કોઈ રીતે એની તુલના ન થઈ શકે એવી અતુલ ભક્તિ અને આજ્ઞાશીલ પણ પરમ આદરપૂર્વક સંમત કરીને તેમજ રહેતા છે અને એની આજ્ઞાશીલ પણ રહ્યા છે. એના કોઈ એક પણ વિકલ્પથી વિરુદ્ધ જવાનો એનો અભિપ્રાય કે એની વર્તના ન હોય એટલા આદરપૂર્વક સત્પુરુષના સાનિધ્યમાં જે જીવો રહ્યા છે તે જીવોનું કલ્યાણ થાય એ આ જગતની વિશે તો બનતું નથી. આ વિશ્વમાં એવું બનતું જ નથી પછી એનું કલ્યાણ ન થાય, કેમ કે એના કલ્યાણ થવામાં કોઈ પ્રતિબંધક કારણ પછી રહેતું નથી. આગળના પ્રકરણમાં વાત લીધી કે જ્ઞાન માર્ગે સંભવિત આટલા દોષો ઉત્પન્ન થઈ શકે છે, ક્રિયા માર્ગે ત્યાગના માર્ગે આટલા દોષોની સંભાવના છે. એ જે પત્ર છે શ્રીમદજીનો, એ પત્રમાં એમણે સરવાળો એ માર્યો છે કે કોઈ ખાસ વિશિષ્ટ વ્યક્તિને બાદ કરતા વિચારવાન જીવોએ આ રીતે સત્પુરુષનું સાનિધ્ય અને ભક્તિને સ્વીકાર્યા છે આ બધા દોષોથી બચવા માટે. એ પત્રની અંદર સારાંશ છે, આપણે આમાં સાથે સાથે લખી લીધું વિશે ત્યાં પ્રકરણ ચાલે છે એટલા પૂરતું ત્યાં ચર્ચા કરી છે, પછી આગળ વાત નથી કરતી. છસો ત્રાણું પંચાવન છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમ અવઘાડ દિશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ સંકલ્પ એટલે વિકલ્પ નિવૃત્તિ થઈ, સ્વચ્છંદતા અને અતિ પરિણામી પણ એ વગેરે દોષો જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહારનો આગ્રહ, સિદ્ધિ હો એટલે એનું ફળ, પૂજા સત્કાર આદિ યોગ એનું બારમાં માન કરે, લોકો માન સન્માન કરે, તપશ્ચર્યા કરે અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા એ વગેરે દોષોનો સંભવ રહ્યો છે. આ બંને વાત કર્યા પછી એમને રસ્તો બતાવ્યો છે કે તો કરવું શું. જ્ઞાન માર્ગે અમારે આગળ ન વધવું, ત્યાગ માર્ગે આગળ ન વધવું, તો હવે કરવું શું? કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે. ભક્તિ માર્ગ એટલે શું? કે સત્પુરુષના સાનિધ્યમાં સત્પુરુષ પ્રત્યે અતુલ ભક્તિ અને આજ્ઞાશીલ પણ પરમ આદરપૂર્વક સમર્થન એનું નામ ભક્તિ માર્ગ છે. અહીંયા ભક્તિ માર્ગનો અર્થ આ છે, આશ્રય કર્યો છે અને આજ્ઞાશીલ પણ અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણ સ્વાધીનપણ શિરસા વન્ય દીઠું છે, માથે ચડાયું છે. વિચારવાન જીવોએ આ રસ્તો પકડ્યો છે અને તેમજ વર્ત્યા છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, વિદ્યમાન હોવા જોઈએ, ન હોય તો શું કરે એમ કહે છે. તથાપિ તેવો યોગ હોવો જોઈએ, નહીં તો ચિંતામણી જીવો જેનો એક સમય છે એવો જે મનુષ્ય દેહ અથવા મનુષ્ય આયુ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય એટલે દર્શનનો વધી જાય, ઉલટો દર્શનનો વધારે, જ્ઞાન માર્ગે વધારે અને ક્રિયા માર્ગે વધારી જશે. એક સત્પુરુષનું સાનિધ્ય હોય તો એને રોકે આમ નહીં, જ્ઞાન આરાધના કરતા પણ અહીંયા ફસાતો નહીં, ચારિત્રની આરાધના કરતા પણ અહીંયા ફસાતો નહીં, વિદ્યમાન હોય નહીતર કોણ રોકે. એ ત્રીજી વાત એમને આ પત્રમાં નાખી છે. કોઈ મહાત્મા ને વાત કરતા એટલે એમાં અપવાદ છે કે કોઈ સંસ્કારી જીવ હોય છે, તીર્થંકર તો હોય છે એને તો કઈ સવાલ નથી, પણ બીજા પણ કોઈ એવા જીવો હોય છે કે જેને વર્તમાનની અંદર સત્પુરુષ ન મળ્યા હોય અને એને આરાધન કર્યું હોય તો પ્રશ્ન થશે, નહીતર તો દેશના લબ્ધિના સંસ્કાર ક્યાંથી હોય, પણ વર્તમાનમાં ન હોય અને એ રીતે પોતે માર્ગને ગ્રહણ કરી દીધો તો એ બહુ મોટી વાત છે. સત્પુરુષના યોગ વિના તો માર્ગ પ્રાપ્તિ કઠિન જ છે. કોઈ કરી લે તો ખરેખર એ બહુ મોટો મહાપુરુષ છે. એ બહુ મોટી વાત છે. માર્ગ દેખાડનાર મળે ને માર્ગ પકડી લે એ કંઈક સહેલું છે, દેખાડનાર ન મળે અને પકડી લે એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અનંત કાળથી નથી મળ્યો માર્ગ, જે કઈ ફાંફા મારવામાં બાકી નથી રાખ્યું માર્ગ માટે, તો એટલે આત્માના કલ્યાણ માટે તો એ ઊંધા માથે લટક્યો છે, ભૂખે ભૂખોરીને મરી ગયો છે, તરસોરીને મરી ગયો છે અને પ્રાણ છોડ્યા, હઠથી ઘણું કર્યું છે, કઈ બાકી તો નથી રાખ્યું, છતાં માર્ગ નથી મેળવ્યો એ પણ એક હકીકત છે. એ કોઈ અજ્ઞાન દશામાં રહીને પણ માર્ગ મેળવી લે છે એકલા હતા, ત્યારે એનું પરાક્રમ અસાધારણ સમજવું જોઈએ. તેથી એવા કોઈ જીવને બાદ કરતા એમ કે છે એ અપવાદ છે. સામાન્ય રીતે તો વિચારવાન જીવ છે એને સત્પુરુષના સાનિધ્યમાં રસ્તો પકડ્યો છે, એને દાપણ કર્યો છે એમ કે છે, એને વિવેક કર્યો છે, એને દાપણ કર્યો છે અને અનાદિથી ભૂલો પીડ્યો છે એ હવે ઠેકાણે આવવાની તૈયારી છે. જીવ જેનાથી અનાદિથી અજાણ છે એવા પરમાર્થના વિષયમાં માત્ર મતિ કલ્પનાથી પરમાર્થનું જ્ઞાન અથવા પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. વાત વિચારમાં આવી રહી કે આ રીતે સત્પુરુષને પ્રાપ્ત કરતા, સમાગમમાં પ્રાપ્ત કરતા જીવનું અજ્ઞાન રૂપી દારિદ્ર્ય ન ટળે, પોતે પોતે પત્ર માંગે છે. તો આ જગતમાં જે અગિયારનું આશ્ચર્ય સમજવું ટળે ટળે ન ટળવાનો પ્રશ્ન રહેતો નથી. જીવ જેનાથી અનાદિથી અજાણ છે તેવા પરમાર્થના વિષયમાં માત્ર મતિ કલ્પનાથી પરમાર્થનું જ્ઞાન અથવા પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અર્થાત અંતર્મુખ પરિણમનરૂપ આરાધન નિજ કલ્પના માત્રથી ઉત્પન્ન થતું નથી અને તેથી જીવ બાહ્ય ધર્મ સાધનવાળી પ્રવૃત્તિમાં બહિર્ભાવમાં બહિર્ભાવે વર્તે છે. સામાન્ય રીતે આ બન્યું છે કે જીવને અનાદિથી અંતર્મુખ થવાનો માર્ગ એનો પત્તો લાગ્યો નથી અને તેથી કોઈને કોઈ બાહ્ય ધર્મ સાધનને ગ્રહણ કરીને પકડે છે, બાહ્ય ભાવે તેમાં ને તેમાં વર્તે છે, માને છે કે હું ધર્મનું સાધન કરું છું, આરાધન કરું છું. આ પરિસ્થિતિ થાય છે. હવે નહીં મળવામાં મુખ્ય કારણ એ છે કે અનાદિના મિથ્યાત્વના સંસ્કાર છે અને મતિદોષ એ પ્રકારનું મિથ્યાત્વ સહિતનો જ્યાં વર્તે છે ત્યાં એ પરિસ્થિતિમાંથી એને સન્માર્ગને પરમાર્થ માર્ગને અંતર્મુખના માર્ગને ગ્રહણ કરવો એ બહુ કઠિન વિષય છે. અનંતકાળથી જીવને નહીં પત્તો લાગવાનું કારણ કે પરિસ્થિતિ આ છે કે જીવને અનાદિકાળથી પોતાનું અસ્તિત્વ છે એમાં એને મિથ્યા સંસ્કારોનું જ ગ્રહણ છે. વિપરીત વિપરીતતા ઊભી છે એમાંથી પલટો ખાઈને વિપરીત પરિસ્થિતિમાં આવી જવું એ એક બહુ મોટી વાત છે. એટલે એને પ્રાપ્તિ થતી નથી, પોતાની મતિ કલ્પનાથી પ્રાપ્તિ થતી નથી, અને પોતાની મતિથી કરવા જાય છે એવું કંઈક ખોટું જોર કરવા જાય છે ત્યારે મુક્ત થવાને બદલે પ્રાય બંધાય છે. આ પરિસ્થિતિ છે. એવા સંદર્ભમાં પણ એમનો શરૂઆતનો પત્ર એવા સંદર્ભમાં પણ છે. ત્યાં સજીવન મૂર્તિ શબ્દ ક્યાં વાપરો છો? બીજી બધી પ્રવૃત્તિ કરતા એટલે જ્ઞાનની નિક્રિયાની જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય, એટલે કે પ્રાપ્તતા પાત્રતા પ્રાપ્ત થાય એવી વિચારણા કરવી યોગ્ય છે. અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. ખાલી સત્સંગ ન લીધો, બીજા બધા વિષયોથી વૈરાગ્ય પામીને વિરક્ત થઈને બીજો બધો રસગણ તોડીને સત્સંગમાં અને પાત્રતા આવે છે. સત્સંગ એટલે સમવયી પુરુષોનો અને સમગુણી પુરુષોનો યોગ. સત્સંગમાં બે છે, એક તો સત્પુરુષ ન મળે તો જેને સત્પ્રાપ્તિની ભાવના છે, ખરી ભાવના છે, એવા જે સમગુણી છે, સરખા ગુણવાળા છે, સરખી યોગ્યતાવાળા છે, એવા જીવોનું મળવું એને પણ સત્સંગ કહેવામાં આવે છે. અથવા સ્વપ્નો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષના વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરીને સતને પ્રાપ્ત કરી શકતો નથી. આ વાત લીધી છે. કોઈ એમ વિચાર કરે કે હું પુસ્તક વાંચીને સતને પ્રાપ્ત કરી લઉં, ભલે કોઈ મને ન મળે તો વાંધો નહીં. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત ઉપર રક્ષા આવે છે, કાંઈક ને કાંઈક આવું થાય છે એમ જાણીને સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે, સજીવન મૂર્તિની ભાવની સમાગમની ભાવના એ લક્ષમાં હોય તો એને ભાવના હોય, અને એ લક્ષ વગર કાંઈ નહીં. આપણે અનેક શાસ્ત્રો અને સાહિત્યને બહુ પીડ્યું છે એમાંથી લઈ લેશું. જે કાંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન છે, આ અમારું હૃદય છે, આ અમારું હૃદય છે એમ કરીને ભજન મૂક્યું છે કે એ તરવા જતાં બૂડશે એને મુક્ત થવાને બદલે બંધન થશે. આ બહુ અનુભવથી એને એ વાત કાઢી છે. જીવ જેનાથી અનાદિથી અજાણ છે તેવા પરમાર્થના વિષયમાં માત્ર મતિ કલ્પનાથી, જે દોષિત મતિ છે એવી, પરમાર્થનું જ્ઞાન અથવા પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. એટલે કે અંતર્મુખ પરિણમન રૂપ આરાધન તે નિજ કલ્પના માત્રથી ઉત્પન્ન થઈ જતું નથી. કલ્પના કરેલી આમ છે તેમ છે, વસ્તુ સ્વરૂપ આવું છે, બરાબર શાસ્ત્રનો આધાર મળે છે, બરાબર આપણા અભિપ્રાય સાથે શાસ્ત્ર ટેલી થાય છે, સંમત થાય છે, એ બધી કલ્પના હોય છે. બાહ્ય જ્ઞાન શું, અંતર જ્ઞાન શું, પરલક્ષી જ્ઞાન શું, સ્વલક્ષી જ્ઞાન શું, એ કલ્પનાનો કોઈ વિષય નથી. જે સ્વરૂપ પોતે જ અતિન્દ્રિય અને નિર્વિકલ્પ છે, પોતે અતિન્દ્રિય અને નિર્વિકલ્પ છે, એ સ્વરૂપ અતિન્દ્રિય જ્ઞાન અને નિર્વિકલ્પ અનુભવનો વિષય થાય છે. એ સ્વવિકલ્પ જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય થતો નથી. ત્યાં એ ઇન્દ્રિય જ્ઞાનથી ને વિકલ્પથી પહોંચી વળવા મહેનત કરે અને બુદ્ધિ દોડાવે કે મારામાં ઘણી બુદ્ધિ છે માટે હું પહોંચી વળીશ. કહે છે કે એ મુક્ત થવાને બદલે બંધાય છે, બીજું એનું કોઈ પરિણામ આવતું નથી. મુક્ત થવાને બદલે એ બંધાય છે. તે માત્ર કલ્પનાથી પરિણમન કે આરાધન ઉત્પન્ન થતું નથી. તેથી જીવ બાહ્ય ધર્મ સાધન વાળી પ્રવૃત્તિમાં પછી કોઈ ને કોઈ પ્રવૃત્તિ પકડી લે બાહ્ય ધર્મની અને એ પ્રવૃત્તિમાં એ લાગી જાય છે જીવ અને બહિર્ભાવમાં તે વર્તે છે. પછી કા શ્રોતા હોય તો સાંભળ્યા જ કરે, બાહ્ય વૃત્તિથી. વક્તા હોય તો ભાષણ કર્યા કરે, લેખક હોય તો લિખા કરે, પણ એ બાહ્ય પ્રવૃત્તિની અંદર પછી એ પકડાઈ જાય છે અને તેમાં એ વર્તા કરે છે, બહિર્ભાવમાં વર્તા કરે છે એ પ્રવૃત્તિ છે અને તેમાં પરમાર્થ માર્ગની કલ્પના કરે છે કે આ હું કરું છું, આમ કરતાં કરતાં મને લાભ થયો છે, આમ કરતાં કરતાં મને કંઈક લાભ થઈ રહ્યો છે, સાંભળતા સાંભળતા લાભ થઈ રહ્યો છે, અથવા કહેતા કહેતા લાભ થઈ રહ્યો છે, અથવા લખતા લખતા લાભ થઈ રહ્યો છે, એવી પરમાર્થ માર્ગની કલ્પનામાં વર્તે છે, કલ્પના કરે છે. આવી ભૂલને બાહ્ય ધર્મ સાધનની પ્રવૃત્તિ કરતો હોય છતાં એને ભૂલ થતી હોય, એનો દર્શનનો તીવ્ર થતો હોય, એવી ભૂલને પ્રત્યક્ષ જ્ઞાન સિવાય કોણ બતાવે? અહીંયા તો કોઈ એમાં બીજો કોઈ વિકલ્પ નથી કે પ્રત્યક્ષ જ્ઞાન સિવાય આવી ભૂલને કોઈ બતાવી શકે. તેથી પ્રત્યક્ષ સત્સંગ અનિવાર્ય છે અને અનંત ઉપકારી છે. એનો ઉપકાર છે પ્રત્યક્ષ સત્સંગનો, એ પણ મર્યાદિત નથી, એ ઉપકાર પણ અમર્યાદિત ઉપકાર છે અને તે મુમુક્ષુ જીવ માટે અનિવાર્ય છે. એને એની ભાવના હોવી જોઈએ અને એનું વલણ એ જ હોવું જોઈએ, તો જ એ કલ્યાણને પ્રાપ્ત કરે, નહીતર એ મતિ કલ્પનાથી કાંઈ ને કાંઈ સ્વચ્છંદમાં અથવા કાંઈ ને કાંઈ મિથ્યાત્મને તીવ્ર કરવાની પ્રવૃત્તિમાં બાહ્ય પ્રવૃત્તિ કર્યા જ કરે એ પરિસ્થિતિ ઊભી થાય છે. જોકે વર્તમાન વિનાકાળમાં સત્પુરુષનો યોગ અત્યંત દુર્લભ છે. જે કાળના ભાંગા છે, પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, એમાં એક ચતુર્થ કાળ જ એવો છે કે જેની અંદર માર્ગને પ્રાપ્ત એવા જે સન્માર્ગની અંદર આવેલા ઘણા જીવોની સંખ્યા એની અંદર હોય છે, તો પણ એની ઓળખાણ થવી અને જે રીતે કહ્યું તે રીતે અતુલ ભક્તિથી આજ્ઞાશીલપણે પરમ આદરથી સત્સમાગમ થવો એ વળી બીજી વાત છે, પણ સંખ્યા વિશેષ હોય છે. આ કાળની અંદર, પંચમ કાળની અંદર સંખ્યા બહુ ઓછી છે. ક્યારેક કોક હોય છે, ક્યારેક તો કોઈ નથી હોતું, એવો પણ કાળ ચાલ્યો જાય છે કે 150 વર્ષ કોઈ હોય નહીં. એવા અહીંના કાળમાં સત્પુરુષનો યોગ અત્યંત દુર્લભ છે, તો પણ કદાચિત તેવો યોગ પૂર્વના મહાપુણ્ય લીધે સંપ્રાપ્ત થાય તો તેની ન થઈ શકે તેટલી કિંમત છે. એની કિંમત કોઈ ટર્મમાં થઈ શકે એવું નથી. એ એની કિંમત સંબંધ ના મૂલ્યાંકન સંબંધના વિચાર છે. વિશેષ